બાળ ગિલગમેશ. ગિલગમેશ દરેક રીતે વિચિત્ર હતા. તેમને બે ભાગ દેવ અને ત્રીજો ભાગ માનવ માનવામાં આવતા. તેમના પિતા હતા પ્રમુખ મંદિરના મહંત કુલ્લભ, માતા હતી દેવી નિસુ. ઉરુક શહેરની રાજગાદી ગિલગમેશને મહંત તરીકે વારસામાં મળી હતી. આ નાનું સુરાજ્ય ગિલગમેશે આપપરે વિસ્તાર્યું હતું. રાજા તરીકે તે જુલમી હતા. ગિલગમેશ દરરોજ સવારે 8-10 વર્ષના બાવળને હદમચાવી મૂરમાંથી ઉખેડી નાખતા. પછી એ બાવળ ખભે નાખી બે યોજન દોડી આવતા. ગિલગમેશનો એ રોજિંદો સામાન્ય વ્યાયામ હતો. પ્રચંડકાય ગિલગમેશ ખભે બાવળનું મોટું ઝાડ ઉપાડી દોડતા ત્યારે પહાડ જેવા લાગતા. દોડતા રાજાને લોકો આશ્ચર્ય ભાવે દૂરથી જોઈ રહેતા. તેમની નિકટ જવામાં તો જોખમ હતું. ગિલગમેશના વિશાળ બાહુના સત અશ્વનું સામર્થ્ય મનાતું. મોટા વૃષભને ઉપાડી તેને કોઈ ઊંચા ઝાડની ડાળી પર ચડાવી દેવો એ તેમની ગમત હતી. નીચે ઉતરવા જતા સાંઠના હાડકા ભાંગે અને તે બામરડા નાખે ત્યારે ગિલગમેશ પહાડ પરથી મોટા પથ્થર ગબડતા હોય તેવું ભયાનક ખડખડાટ હાસ્ય કરતા. પોતાને ગમી જાય તે ચીજ ગમે તેની હોય તો પણ ઉઠાવી લેવી એ ગિલગમેશનો સહજ સ્વભાવ હતો. રાજધાની ઉરુક ઉપરાંત સમગ્ર સુમેરુમાં રાજા ગિલગમેશની રાડ હતી. પ્રજા પર જુલમ કરવામાં ગિલગમેશ પાછું વારીને ન જોતા. સામાન્ય માણસ અમુક હદથી વિશેષ કામ ન કરી શકે એવો વિચાર સરખોય તેમને ન આવતો. પોતે કરી શકે તેટલું કામ બીજાથી પણ થવું જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો. ગિલગમેશની અપેક્ષા મુજબ કામ ન કરી શકે તેમના ઘરબાર લૂંટી લેતા તેમને કશો આંચકો ન લાગતો. પ્રજાજનો રાજા ગિલગમેશની આસુરી રીતભાતથી કંટાર્યા હતા. પણ સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે. ગિલગમેશના અત્યાચારો મૂંગે મોઢે સહી લેવા સિવાય પ્રજાજનો માટે બીજો કોઈ રસ્તો નહોતો. નર્યા પશુ પરથી ગિલગમેશે એવી ભાગ બેસાડી દીધી હતી કે તેમની સામે કોઈ ચૂંચા ન કરી શકતું. પ્રજાને પીડતા ગિલગમેશનો ઉપાડો ધીમે ધીમે કરતા એટલો વધ્યો કે દેવતાઓને પણ લૂંટવા લાગ્યા. ભય તેમને માનવીનો ન લાગતો તેમ દેવતાઓનો પણ નહોતો. ઠીક લાગે તે વસ્તુ આંચકી લેવાનો ગિલગમેશનો સ્વભાવ થઈ ગયો હતો. પોતાનું અને પારકું એવા ભેદ તે ન સ્વીકારતા. પારકું ધન લૂંટી લેવાની બાબતમાં તેમની નફટાઈ મર્યાદા વટાવી ગઈ હતી. રાજા ગિલગમેશને ઠેર ઠેર નવા નવા રાજમહેલો અને કિલ્લાઓ બાંધવાનો શોખ હતો. કોઈ મહેલમાં તે 12 મહિનાથી વિશેષ ન રહેતા. પોતે ખાલી કરે તે મહેલ ગિલગમેશ કોઈ પોતાનું ગાન ગાતા કૃપાપાત્ર કવિ અગર કલાકારને ભેટ આપી દેતા. જે મહેલ એકવાર ખાલી કર્યો તેના તરફ તે ફરી નજર સરખી ન રાખતા. ગિલગમેશના નવા નવા રાજ્ય મહાલય બાંધવા મજૂરોને પેટ વળીએ વેટ કરવા આવવું પડતું. કુટુંબના અન્ય માણસો શું ખાશે એવો પ્રશ્ન કોઈથી ગિલગમેશને પૂછી ન શકાતો. એ દોયલા દેવને છંછેડવામાં સાર નથી એમ સૌ સમજતા. ગિલગમેશના ઉઘાડા અત્યાચાર સામે માથું ઉચકવાનો કોઈ પ્રયત્ન કરે તો તેનું આવી બનતું. ગિલગમેશનો એક ટકોરો તેનો ફાની દુનિયાનો ફેરો પૂરો કરી દેવામાં બસ હતો. મહત્વની રગ પર અફરઘા કરવાની ગિલગમેશને અજબ ફાવટ હતી. સામાન્ય રીતે લોકો ગિલગમેશની નજરે ચડવાનું પસંદ ન કરતા. પણ જેનો વેઠનો વારો હોય તે કોઈ હિસાબે છટકી ન શકતો. વેઠના વારા રાખ્યા હતા તે પણ ગિલગમેશની મોટી કૃપા હતી. મૂંગે મોંએ અત્યાચાર સહ્યા કરવો પડે તેના જેવી લાચારી બીજી કોઈ નથી. ગિલગમેશના અપલક્ષણોનો પાર ન હતો, પણ એ બધા દુર્ગુણોની વચ્ચે તેમનામાં એક મોટો સદગુણ હતો. આસુરી વૃત્તિ અને રાક્ષસી સામર્થ્ય ધરાવતા ગિલગમેશ સ્ત્રી માત્ર પ્રત્યે માતા કે બહેન સિવાય બીજો કોઈ ભાવથી ન જોતા, કોઈ સ્ત્રી સામે તેમણે કદી વિકાર દ્રષ્ટિથી જોયું નહોતું. આ તેમના અપ્રતિમ સામર્થ્યની ગુરુ ચાવી હતી. અસુરરાજ ગિલગમેશનો કછોટો અકબંધ છે આમ માનવા ઘણા લોકો તૈયાર નહોતા. અગ્નિમાં પડેલું ઘી ઓગર્યા વિના રહે તો આંધ્રુ સામર્થ્ય વ્યભિચારને માર્ગે ગયા વિના રહે એમ ગિલગમેશને પૂરો ન ઓળખતા હોય તેવા કેટલાક લોકો કહેતા. વાસ્તવમાં રાજા ગિલગમેશ બ્રહ્મચાર્ય પાલનને પોતાના જીવનનું અનિવાર્ય મહાવ્રત માનતા. ગજરાજ મચ્છરથી તોબા પોકારે તેમ મૂર્તિમંત અભયસમા ગિલગમેશ વિકારી સ્ત્રીના પડછાયા માત્રથી દૂર રહેતા. સ્ત્રીની વિકારી મનોવૃત્તિ સમજી જવાની તેમનામાં વિશિષ્ટ શક્તિ હતી. વિકારી સ્ત્રીને જુએ કે રાજા ગિલગમેશ એવો છીકોટો નાખતા કે ભલભલાના છાકા છૂટી જાય, તેની સામે ઊભા રહેવાનું સ્ત્રીનું શું ગજું. ગિલગમેશની હડફેટ ચડવામાં સાર નથી એટલું સૌ સમજી ગયા હતા. લંપટ સ્ત્રીઓ પોતાની સલામતી ખાતર પણ તેમનાથી અરગી રહેતી. એ પ્રચંડ પુરુષને મોહવશ કરવા જતાં તે ક્યાંક ગુસ્સે થઈને એકાદ થપ્પડ લગાવી દે તો 100 વર્ષ તત્કાળ પૂરા થઈ જાય તેની સૌને ખાતરી હતી. દુરાચારી વિશેષ ભીકણ હોય છે. ગિલગમેશની કરડાઈની આવી છાપને લીધે તે સલામત રહેતા. ગિલગમેશ ક્યારે અને કયા કારણસર ખીજાઈ જાય તેની અટકર કરવાનું મુશ્કેલ થતું. મોજથી વાતો કરતાં કરતાં ગિલગમેશે ક્ષણિક આવેશમાં અનેક માણસોને મારી નાખ્યાની વાત સર્વવિદિત હતી. રાજા ટાઢેકોઠે ખૂન કરે તેનો ન્યાય ક્યાં મંગાય. રાજા ગિલગમેશ ક્રૂર તેટલા બુદ્ધિશાળી પણ હતા. દુનિયાના ઘણા વિષયોમાં ગિલગમેશ પારંગત હતા. મજૂરોને માર્ગદર્શન આપી શકે એટલી હદે તેમનું બાંધકામ વિશે જ્ઞાન હતું. કયો મોલ ક્યારે વવાય, તેને કેટલું અને કેવું ખાતર પુરાય, કયા કયા માલની સીસી વિશિષ્ટતાઓ છે એ પૂછવા વયોવૃદ્ધ ખેડૂતોને ગિલગમેશ પાસે આવવું પડતું. તેમની સલાહ લેવા આવનારને કદી નિરાશ ન થવું પડતું. ગિલગમેશ પાસે દરેક કોયડાનો ઉકેલ હોય જ એવી સામાન્ય માન્યતા હતી. ગિલગમેશની કુશળતા અને તેમનું કૌવત લોકોને આશ્ચર્યજનક લાગતા, તેમનો ત્રાસ મૂંગે મોંએ સહી લેવામાં લોકોને સલામતી લાગતી. પરંતુ ગિલગમેશ લોકોને છોડી અથવા લોકો ઉપરાંત દેવતાઓને પણ સતાવવા લાગ્યા ત્યારે દેવો મૂંગા ન રહ્યા. દેવતાઓને અધિપતિ એવા ત્રિવેદમાંના એની લીલે જ ગિલગમેશ નામે ફરિયાદ કરી. સ્વર્ગના દેવ અનુ મદમસ્ત ગિલગમેશ લોકોને રંજાડતો હવે દેવોને પણ રંજાડવા લાગ્યો છે. પૃથ્વીના દેવ એની લીલ ગિલગમેશના અત્યાચારો સામે આટલો સમય ચાલવા દીધા, હવે તે ફાટીને ધુમાડે ગયો છે. દેવ અનુએ કહ્યું, ગિલગમેશના ઉદ્ધામાં મેં ઉગતા ડાબ્યા નહીં, તેની પાછળ અર્થ નથી એમ નહીં, પણ હવે તો તેની શાન ઠેકાણે લાવવાનો સમય ભરાઈ ચૂક્યો છે. ઝાડના મૂળ ઊંડા ગયા પછી તેને ઉખેડવાનું મુશ્કેલ બને છે, તેમ કોઈ પણ ઉપદ્રવને બહેકાવા દીધા પછી તેનો ઉચ્છેદ કરવાનું મુશ્કેલ બને છે. તો શું ગિલગમેશની અમર્યાદ ઉચ્છલંકથા વળણ રોકી ચાલ્યા કરશે? ના, ગિલગમેશને છૂટો બ્યોર અપાય નહીં. હું તેને નાથવાનો ઉપાય કરીશ, એમાં સમય લાગશે પણ ગિલગમેશનો ઉપાડો સમશે, તે નિર્વિવાદ. દેવ અનુએ ધરપત આપી. દેવાધિદેવ અનુએ ગિલગમેશનો મધ ઉતારવા એન્કડુ નામનો વન્ય માનવ બાળ સ્વરૂપે સર્જી તેને ભયંકર જંગલી પ્રાણીઓની વચ્ચે છૂટો મૂકી દીધો. ઇન્ડિકડુને આખે શરીરે વાળ હતા, માથે ગુજરાવાળા લાંબા વાળ હતા. નાનો એવો એન્ડિકડુ ભયાનક જંગલી પ્રાણીઓથી ગભરાવાને બદલે એક સિંહણને ધાવવા લાગ્યો. સિંહણે પણ એન્ડિકડુને પોતાના સંતાનોની સાથે સ્વીકારી લીધો. વન્ય પ્રાણીઓ આ કારજાળ સ્વરૂપ આગળ માથું ઝુકાવી દેતા એન્ડિકડુનો ઉછેર જંગલના રાજાની જેમ થયો. તે દિવસે ન વધતો તેટલો રાતે વધતો, રાતે ન વધતો તેટલો દિવસે વધતો. થોડા વર્ષમાં એન્ડિકડુ પણ સિંહની જેમ શિકાર કરવા લાગ્યો. જંગલના બધા પ્રાણીઓ એન્ડિકડુનું આધિપત્ય સ્વીકારતા. એક દિવસ એન્ડિકડુ અરણ્યમાં અજય એકલવીરની જેમ ઘૂમતો હતો, ત્યાં તેની નજર એક યુવાન સ્ત્રી પર પડી. એન્ડિકડુ એ સ્ત્રી તરફ ગયો. તેની હુમલો કરવાની વૃત્તિ અલોપ થઈ ગઈ હોય તેમ એન્ડિકડુ એ યુવતી સામે જોઈ રહ્યો. યુવતી આવા રીંછ જેવા જંગલી માનવને જોઈ ગભરાઈ ઉઠી. તેણે નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો પણ એન્ડિકડુએ તેને બાવડું પકડી રોકી રાખી. યુવતીનું કોમર બાવડું પકડતા એન્ડિકડુએ મધુર રોમાંચ અનુભવ્યો. તેણે યુવતીના શરીર પર તેને આવડે તેટલી કોમળ રીતે હાથ ફેરવ્યો. એન્ડિકડુને મજા પડી. યુવતી થરથર કંપતી હતી. એન્ડિકડુએ ગલુડિયું ઉપાડતો હોય તેમ યુવતીને ઉપાડી લીધી. સ્ત્રી સાથે તે પોતાની ગુફામાં આવ્યો. સ્ત્રી બેભાન થઈ ગઈ હતી. એન્ડિકડુએ એ નમણી નારીના કોમર અંગ જોતો એ ભાનમાં આવી ત્યાં સુધી બેસી રહ્યો. યુવતીએ આંખ ઉગાડી ત્યારે એન્ડિકડુએ તેને પાણી આપ્યું. યુવતી બેઠી થઈ ત્યારે તેને પક્વ મીઠા ફળ આપ્યા. એન્ડિકડુએ એ યુવતીને પોતાની પત્ની બનાવી તેની સાથે રહેતા એન્ડિકડુ અકાકડી ભાષા પણ બોલતા શીખ્યો. નર્યા પશુમાંથી એન્ડિકડુ થોડો માણસ બન્યો. થોડા મહિના બાદ એક વખત પેલી યુવતીને લાગ મળતા એન્ડિકડુની ગુફામાંથી છટકી. એ યુવતી ઉરુકનગરની નર્તકી હતી. એસ આરામથી રહેવાને ટેવાયેલી એ નર્તકી એન્ડિકડુના જંગલી જીવનથી ઘરે આવી ગઈ હતી. છટકીને તે યુવતી સીધી ઉરુકનગર તરફ દોડી ગઈ. થોડી વારે એન્ડિકડુ ગુફામાં પાછો આવ્યો. પોતાની પ્રિયતમાને ન જોવાથી તેણે તેને બોલાવવા મોટેથી બૂમ મારી. ગુફા અને આસપાસનું અરણ્ય એન્ડિકડુની બૂમથી ગાજી ઉઠ્યા. પણ યુવતી હોય તો આવે ને. એન્ડિકડુ માથું ખંજવાતો ઘણી વાર સુધી ગુફામાં બેસી રહ્યો. પછી એન્ડિકડુએ ભલા ગઈ એમ માની પોતાના ભાઈબંધ વન્ય પશુઓને યાદ કર્યા. પરંતુ પહેલાંનો વન્ય એન્ડિકડુ મરી પરવાર્યો હોય તેમ એ પશુઓ હવે તેનાથી દૂર નાસવા લાગ્યા. એન્ડિકડુને દૂરથી જુએ ત્યાં પશુઓ નાસવાનું શરૂ કરતા. આથી એન્ડિકડુની મુશ્કેલીઓનો પાર ન રહ્યો. પેલી યુવતી ગઈ અને પુરાણા સાથી પશુઓ તેના રહ્યા નહીં એટલે એન્ડિકડુ પાછો ઊંડા વિચારમાં ઉતરી ગયો. એમાં એન્ડિકડુ એક દિવસ એકાએક મનમાં ઝબકારો થયો હોય તેમ ઊભો થઈ ગયો. યુવતી નાસી ગઈ હોય, અગર કોઈ તેને નસાડી ગયું હોય તેવા ખ્યાલથી એન્ડિકડુ ધુઆપુઆ થયો. તેના નસકોરા આગ ઓકવા લાગ્યા. તેની આંખોમાં હિંગોરો અંજાઈ ગયો. તેના હાથ કોઈકને મસરી નાખવા તલ પાપડ થઈ ઉઠ્યા. રોજભેર એન્ડિકડુ ગુફાની બહાર આવ્યો. એન્ડિકડુએ કોઠાસૂચથી આસપાસની ધરતી પર જોયો તો તેને થોડા દિવસો વીતી ગયા હોવા છતાં યુવતીના પગલાં દેખાયા. એ પગલાંની એંધાણીએ એન્ડિકડુએ ચાલવા માંડ્યું. ચાલતો ચાલતો એન્ડિકડુ ઉરુપનગરમાં પહોંચ્યો. પેલી નર્તકીને પાછી મેળવવા સિવાય બીજી કોઈ વાતમાં એન્ડિકડુનું ધ્યાન નહોતું. પોતાની ધૂનમાં તે ચાલ્યો આવતો હતો. એન્ડિકડુ રઘવાયાની જેમ ગુસ્સાભેર ચાલ્યો આવતો હતો. ત્યાં જોગાનો જોગ બીજું કોઈ નહીં અને રાજા ગિલગમેશ તેને સામા મળ્યા. અન્ય લોકો રાક્ષસી માયાસમા એન્ડિકડુને દૂરથી જોઈ તેનાથી આઘાત હતા, પરંતુ ભયના ખ્યાલ માત્રને ધોરી પી ગયેલ ગિલગમેશને એન્ડિકડુથી તરીને ચાલવાનો વિચાર સરખો ન આવ્યો. રાજા ગિલગમેશ તો પોતાની મસ્ત ગતિએ પહેલાંની જેમ ચાલતા રહ્યા. થોડીવારમાં એન્ડિકડુ અને ગિલગમેશ સામસામા આવી ગયા. ગિલગમેશ એન્ડિકડુ કરતાંય બે મુઠ્ઠી ઊંચા હતા, પણ એન્ડિકડુ શરીર વિશેષ ચપર અને સ્નાયુબદ્ધ હતું. ગિલગમેશની સામે ભટકાઈ જવાય એટલે નજીક આવવાની કોઈ હિંમત ન કરી શકતું. એન્ડિકડુને સામે ઊભેલો જોઈ ગિલગમેશ કરડી નજરે તાકી રહ્યા. એન્ડિકડુને મન ગિલગમેશનો કોઈ હિસાબ નહોતો. તેનું ધ્યાન સમગ્રતયા પોતાની ગુમ થયેલી પ્રિયતમાને પાછી મેળવવામાં હતું. તમે એક સુંદરીને અહીં આવતી જોઈ? એન્ડિકડુએ ગિલગમેશની સામે થંભી જતા તેમનો હાથ પકડી પૂછ્યું, શું કામ છે તારે એ સુંદરીનું? ગિલગમેશે એક ઝાટકે એન્ડિકડુની પકડમાંથી પોતાનો હાથ છોડાવતા પૂછ્યું, મારે તેને લઈ જવી છે. એન્ડિકડુ હૃદયમાં હોય તેથી જુદી વાત કરવાનું શીખ્યો નહોતો. ક્યાં? ગિલગમેશને એન્ડિકડુ ગાંડો લાગ્યો, પણ એની વાતમાં તેમને રસ પડ્યો. એ મારી પ્રિયા છે, તેને મારી સાથે લઈ જવી છે. એ પ્રિયાના પ્રિયતમ, પરભર મારી વાત ધ્યાન દઈને સાંભળી લે. ગિલગમેશે ગમ્મત કરતા હોય તેમ કહ્યું, તે મને ઓળખ્યો નથી લાગતો, હું આ ઉરુપનગરનો રાજા છું. તે મરને રહ્યો, મારે અને રાજાને શું? એન્ડિકડુ તેના તાનમાં હતો. મારા નગરમાંથી કાંઈ લેવું હોય તો મારી રજા લેવી પડે છે. ગિલગમેશ સામાજિક વ્યવહારથી તદ્દન અભિજ્ઞ એન્ડિકડુને સમજાવવા માંડ્યા. આટલો સમય તેમની ધીરજ રહી એ નવાઈની વાત હતી. એન્ડિકડુ જે જોઈએ તે ઉઠાવી લે છે, રજા શી માંગવાની? કોઈનીએ રજા માંગવાની તેને ટેવ નથી. એન્ડિકડુએ તોછડાઈપૂર્વક કહ્યું, એ જંગલી ડુક્કર, અહીં તારી ટેવ સુધારવી પડશે. કંઈ ગિલગમેશે તેની કાયમી રીત મુજબ એન્ડિકડુના માથા પર ટપલું માર્યું. ગિલગમેશના એ સામાન્ય ટપલાથી પણ એન્ડિકડુ ધ્રુજી ઉઠ્યો. માથે પહાડ પડ્યો હોય એમ તે વરી ગયો. સામે સબર પ્રતિસ્પર્ધી છે એમ સમજવા છતાં એન્ડિકડુએ ઘસારો કરી પહાડ સમા ગિલગમેશને પાંચ ડગલા પાછા હટાવી દીધા. ગિલગમેશ એન્ડિકડુના ઘસારાથી ચીડાયા. પોતાના સમગ્ર સામર્થ્યની બે એન્ડિકડુ પર તૂટી પડ્યા. એન્ડિકડુ તૈયાર હતો. જંગલી પ્રાણીની અદાથી તેણે ગિલગમેશને બાથ ભીડી લીધી. બંને જીવ સટોસટીની પકડમાં જકડાઈ ગયા. પરભર બંને એકમેકની પકડમાં સ્થિર થઈ ગયા. ગિલગમેશ એન્ડિકડુને પોતાની ભીંસમાં કચડી નાખવા મચતા હતા. એન્ડિકડુ ગિલગમેશને ઉપાડી જમીન પર પટકવા પ્રયાસ કરતો હતો. બેમાંથી કોઈની કારી ફાવતી નહોતી. ગિલગમેશને લાગ્યું કે પોતે હમણે એન્ડિકડુના ગરા પર ભીંસ કરી તેને અકરાવી શકશે. ત્યાં ચપ્પર પ્રાણીની અદાથી એન્ડિકડુ ગિલગમેશની પકડમાંથી છટકી બે વામ દૂર પહોંચી ગયો. ગિલગમેશ એની કડુ પર ફરી તરાપ મારવા ગયા, પણ તે પહેલાં એની કડુએ પાછળથી આવી તેમને કમરથી પકડી લીધા. એની કડુ પાછળ હતો, બે લાગ ગિલગમેશને ફાવતો નહોતો. એની કડુ ગિલગમેશને આખા ઉપાડી પછાડવા માંગતો હતો. ગિલગમેશ એની કડુની પક્કડ છોડાવવા મથતા હતા. લાગ એની કડુને ફાવતો હતો, પણ ગિલગમેશે હરીફની માંડાકાઠ સમી પક્કડ છોડાવવા એવું અસાધારણ જોર કર્યું કે એની કડુને આક્રમણ છોડી રક્ષણના દાવ પર આવી જવું પડ્યું. ગિલગમેશ પૂરી પાઘડી એની કડુને આંગળા ખોલવા પોતાની સમગ્ર શક્તિથી મથતા રહ્યા. એની કડુને પણ લાગ્યું કે આજ કોઈક માથાનું મળ્યું છે. ગિલગમેશે એની કડુના આંગળા ખોલી તેનો જમણો હાથ પકડી તેને પીઠ પર ઊંચકી આવેગપૂર્વક નીચે ફેંક્યો. એની કડુએ પડતા પડતા પોતાનો હાથ છોડાવી લીધો. એની કડુ નીચે પડવાને બદલે હવામાં ગુણાટ ખાઈ દૂર જઈને ઊભો રહ્યો. રાજા ગિલગમેશ ખુન્નસે ચડેલા આખલાની જેમ એની કડુ તરફ ઘસ્યા. ગિલગમેશને આ પહેલાં તેમની સામે આટલી ટક્કર લે તેવું કોઈ મળ્યું નહોતું. જંગલના વિકરાળ પ્રાણીઓ સામે ઝઝૂમતા એની કડુ કોઈ માનવ તેને અકરાવે એની શરમ લાગી. એ શરમ ધોઈ નાખવા એની કડુ પણ ગિલગમેશ સામે ઘસ્યો. પાછા બંને છાતી ભટકાવીને લડવા લાગ્યા. એની કડુ કમ નહોતો, પણ આ વખતે તેને થોડો શ્વાસ ચડ્યો હતો. અજોડ લડવૈયા ગિલગમેશ પ્રતિસ્પર્ધીની નબળી કડી પારખી ગયા. તેમણે છાતીની ભીંસ વધારી. અડધી ઘડી બંને સ્થિર ઊભા હોય તેમ છાતીની ભીંસ વધારતા રહ્યા. પરસ્પરની પીસી નાખે તેવી આ ભીંસ ચાલુ રહી. તે દરમિયાન એકાદ ક્ષણભર એની કડુ બેધ્યાન થયો અને ગિલગમેશે તેને ઉચકીને નીચે ફેંક્યો. આ વખતે એની કડુ હવામાં ગુણાટ ન મારી શક્યો. તેનો હાથ જમીન પર ટેકવી એની કડુ ઊભો થવા જતો હતો ત્યાં ગિલગમેશ રાક્ષસી બળપૂર્વક તેના પર તૂટી પડ્યા. એની કડુ માર ખાતોય થોડી વાર સામનો કરવા મથ્યો, પણ તેનો શ્વાસ કાબૂમાં નહોતો. તેની નબળી કડી બરાબર પારખી ગયેલ રાજા ગિલગમેશે એની કડુ પરનો મારો ચાલુ રાખ્યો. માર ખાતો એની કડુ ચત્તો પાટ થઈ ગયો. આકાશ સામે જોતા તેણે કરગરતો હોય તેમ બે હાથ જોડ્યા. ઘડી પહેલાંનો વિકરાળ એની કડુ દયામણો લાગ્યો. ગિલગમેશે એની કડુને લાત મારવા ઉગામેલો જમણો પગ નીચે મૂકી દીધો. ગિલગમેશ થોડી વાર ઊભા રહ્યા તોય એની કડુ ઊભો ન થઈ શક્યો. તેની આવી કરુણ દશા જોઈ ગિલગમેશે એની કડુ પાસે જઈ તેને હાથ ઝાલી બેઠો કર્યો. શ્વાસ દમણ એની કડુ આશ્ચર્યપૂર્વક ગિલગમેશ સામે જોઈ રહ્યો. એની કડુ જેનાથી પરિચિત હતો તે પ્રાણી જગતમાં પ્રતિસ્પર્ધીને મારી નાખવાનો નિયમ હતો. વિજેતા પરાજિતને હાથ આપી બેઠો કરે એવી એની કડુને કલ્પના સરખી નહોતી. મારે શું કરવાનું છે? એની કડુએ નરમાશથી પૂછ્યું. તારે મારી સાથે આવવાનું છે, બીજું શું કરવાનું હોય? ગિલગમેશે પણ કપાળ પરથી પરસેવો લૂછ્યો. તમે મને મારી કામ ન નાખો શા માટે? હારે તેણે મરવાનું જ હોય ને. એની કડુએ જંગલનો નિયમ ટાંક્યો. આપણે મિત્રો કેમ ન બની શકીએ? ગિલગમેશે ઉદારતાપૂર્વક પૂછ્યું. તે દિવસથી ગિલગમેશ અને એની કડુ પાકા દોસ્ત બની ગયા. એની કડુ ગિલગમેશે ચીંધેલું કામ પાર પાડવામાં ગૌરવ અનુભવતો. ગિલગમેશ એમની કડુએ એક દિવસ તો તમે મને કુસ્તીમાં હરાવ્યો તેનો વાંધો નથી, તમે મારાથી ચડ્યા હતા, પરંતુ પાતળી સોટા જેવી એક ઓરત મને હાથ તારી દઈને જતી રહી તે વાત મને સૂરની જેમ ભોંક્યા કરે છે. એની કડુ એ કામ હુબ્બા બાનુનું હોવું જોઈએ, એ વનની દેવીને આફતગ્રસ્ત સ્ત્રીઓની મદદે જવાની ટેવ છે, ગિલગમેશે કહ્યું. ગિલગમેશ, તમે મારી મદદમાં રહો તો એ વનની દેવી કહેવાતી હુબ્બાબાને આપણે સાફ કરી નાખીએ, એમની કડુએ જનૂનપૂર્વક કહ્યું. એમની કડુ આપણે બંને સાથે મળીએ તો ધરતીને ઊંધી છત્તી કરી નાખીએ, આપણી સામે બાપડી હુબ્બાબાની સી વિસાત. ગિલગમેશે ગર્વભેર ફડાકો માર્યો. એની કડુ અને ગિલગમેશ કુહાડીઓ લઈને વનમાં નીકળી પડ્યા. બંને જુદે જુદે છેડેથી મોટા મોટા તોતિંગ ઝાડ કાપવા માંડ્યા. વન સંપત્તિના આવા અમર્યાદ નાશથી દેવતાઓ ધ્રુજી ઉઠ્યા. દેવતાઓએ દેવાધિદેવ અનુની પુત્રી ઈસ્ટરને કોઈ પણ ઉપાયે ગિલગમેશ અને એની કડુને વિનાશ વેરતા અટકાવવા કહ્યું. દેવોએ સોંપેલી જવાબદારી પરિપૂર્ણ કરવા ઈસ્ટર ગિલગમેશ સમક્ષ ઉપસ્થિત થઈ, તમે શું કરો છો? ઈસ્ટરે ગિલગમેશને પૂછ્યું. તેની તારે સી પંચાત, ઠેર જા. ગિલગમેશને ઈસ્ટરના અનુપમ સૌંદર્ય સામે જુવાનીય ફુરસદ નહોતી, પણ એકાએક કંઈક યાદ આવ્યું હોય એમ તેમણે પૂછ્યું. અરે હા, તું મારા મિત્ર એની કડુની નાસી છૂટેલી પ્રિયતમા તો નથી ને? એની કડુ કોણ છે? ઈસ્ટરે ઇંતેજારી દર્શાવી. હું વનને આ છેડેથી ઝાડનો શોથ વારું છું, તેમ તે પેલે છેડેથી ઝાડ કાપવા માંડ્યો છે. તમારું નામ ગિલગમેશ છે ને? ઈસ્ટરે આંખો નચાવતા પૂછ્યું. હા, તું મને ઓળખે છે? ગિલગમેશે સા આશ્ચર્ય પૂછ્યું. રૂકના રાજા મહંત ગિલગમેશને કોણ ન ઓળખે? એની કડુને પડતો મૂકો, હું તમારા પર મુગ્ધ છું, આપણે લગ્ન કરીશું. ઈસ્ટરે ગિલગમેશને પ્રેમ પાસથી બાંધવાનો પ્રયાસ કર્યો. લગ્ન હું કરું? ભાઈ, તું મારા દોસ્ત એની કડુની નાસી છૂટેલી પત્ની લાગે છે, ચાલ એની કડુ પાસે ચાલ. ગિલગમેશે ઈસ્ટરને બાવડું ઝાલી આગર કરી. સુંદર સ્ત્રીનો મુલાયમ સ્પર્શ ગિલગમેશને રૂચ્યો નહીં, પણ મિત્ર ધર્મ બજાવવાની હોશમાં તે કડવી ફાકી ગરતા હોય તેવું કટાણું મો કરી ઈસ્ટરને દોરતા આગળ વધ્યા. એની કડુ લે, આ તારો પ્રિયતમા નહીં? ગિલગમેશે એની કડુ પાસે પહોંચી ઈસ્ટરને આગળ કરતા પૂછ્યું. જનૂનપૂર્વક ઝાડ કાપતા એની કડુએ કુહાડી નીચે મૂકી પરભર તે ઈસ્ટર સામે જોઈ રહ્યો, પછી બોલ્યો, ના આ નહીં. તો એને અહીં સુધી પકડી લાવવાની મહેનત માથે પડી. ગિલગમેશે ઈસ્ટરને છૂટી કરી પોતાના હાથને વળગી ગયેલું કંઈક દૂર કરતા હોય તેમ હાથ છટકોરતા કહ્યું. ગિલગમેશ, એની કડુ તમે મને ઓળખતા નથી, સ્ત્રી માત્રને નબળી અને કોમર માનનારા તમે બંને ભીંત ભૂલો છો. હું ભલે મુલાયમ દેખાતી હોઉં પણ ભીષણ યુદ્ધ ખેલી જાણું છું, અત્યારે તમને બંનેને છેલ્લી ચેતવણી આપું છું. ઈસ્ટરે રોષ ભર્યા સ્વરે કહ્યું. ચેતવણી? અમને? ઝટ કહી નાખ ભાઈ, તારે અમને જે કહેવું હોય તે ઝટપટ કહી નાખ. ગિલગમેશે હાંસી ઉડાવી. વનની દેવી હુંબા મારી સખી છે, તેનો વિનાશ કરવાની તમારી હીન પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરી દો, નહીંતર તું અઢી આડકાની છોકરી, અમને શું કરી નાખીશ? ગિલગમેશે ગર્વભેર ડોક ફુલાવતા પૂછ્યું. હું શું કરીશ તે કહેવું નહીં પડે, આપોઆપ તમને બધી ખબર પડશે. ઈસ્ટરે પાછે પગે ગાંઠ વનમાં પેસતા કહ્યું. ગિલગમેશ, તમે એ નાચીજ બાઈને છટકી જવા શા માટે લીધી? આપણે બંને મળીને તેને અહીં જ પૂરી કરી નાખત. બાઈમાં તેવર તો કાંઈ હતી નહીં, પણ બરાનો પાર નહોતો. એની કડુએ કહ્યું, તારે એને પૂરી જ કરવી હોય તો ચાલને એને શોધી કાઢીએ, ક્યાંક આટલામાં જ સંતાઈ હશે. ગિલગમેશે કહ્યું. ગિલગમેશ અને એની કડુએ ઈસ્ટરને શોધવા ખૂબ પ્રયત્ન કર્યો. એક એક ઝાડ જોઈ વર્યા, પણ તે હાથ ન આવી. બંને ઘાટી જાળીમાં ખાંખાખોરા કરતા હતા ત્યાં ગિલગમેશના હાથમાં સિંહનું એક બચ્ચું આવી ગયું. ગિલગમેશ માટે નવાઈ ભર્યું લાગે એટલા વાળપૂર્વક તેમણે આ સિંહ બહાર ઉપાડી લીધું. ઈસ્ટરને શોધતા બંને કંટાળ્યા એટલે કુહાડા ખભે નાખી ઉરુપનગર તરફ પાછા ફર્યા. સિંહનું બચ્ચું ગિલગમેશની બગલમાં હતું. તે દિવસથી એ સિંહ બાર ગિલગમેશનું સાથી બની ગયું. બીજે દિવસે ગિલગમેશ અને એની કડુ હુંબા પર વેર વારવા કુહાડા લઈને રાજમહેલમાંથી બહાર નીકળ્યા. ત્યાં તેમને નગરમાં જ ખાસો મદનિયા જેવડો ઊંચો અલમસ્ત વૃષભ સામે મળ્યો. વૃષભે બંને મિત્રોને કુહાડા સાથે જોયા એટલે તે છિકોટા નાખતો ગિલગમેશની સામે દોડ્યો. કારના દૂધ સમા સાંઠને સામે દોડ્યો આવતો જોઈ ગિલગમેશે બગલમાંનું સિંહનું બચ્ચું સલામત સ્તરે મૂકી દીધું. વૃષભ ગિલગમેશ સામે દોડતો હતો, પણ એની કડું પોતાના મિત્રને એકલા પડવા દે તેવો નહોતો. ગિલગમેશે વિકરાળ વૃષભના સિંગડા પકડ્યા. એની કડુએ તેનું પૂંછડું પકડ્યું. વૃષભે ગિલગમેશને ઢીકે ચડાવ્યા. પડછન ગિલગમેશ પણ રુદ્રના નંદી સમા વૃષભના પ્રહારથી ગોથું ખાઈ ગયા. ગિલગમેશ એની કડુએ બૂમ મારી. સાંઠના આગલા ભાગ સામે કદી ન આવવું, તેની પડખે ચડીને ઘા કરવો. ગિલગમેશને આટલી સૂચના બસ થઈ પડી. પછડાટની કરની પરવા કર્યા વિના ગિલગમેશ પાછા વૃષભ તરફ ઘસ્યા. બંને મિત્રોએ સાથે મળી એ દેવાંગી વૃષભને મારી નાખ્યો. વૃષભને મારવામાં ગિલગમેશની શક્તિ કરતાં એની કડુની યુક્તિ વધારે કારાગત નીવડી હતી. આ બનાવ પછી થોડા દિવસે એની કડુ એકાએક માંદો પડી ગયો. ગિલગમેશે તેની સારવાર માટે ઉરુકના રાજવૈદ્યને રોક્યા, પણ એની કડુ સાજો ન થયો. મંદવાડ પછી 14મે દિવસે એની કડુ આ ફાની દુનિયા છોડી ગયો. ગિલગમેશને અત્યંત શોક થયો. ઘણે વર્ષે એની કડુ જેવો મિત્ર મળ્યો હતો તે અચાનક અવસાન પામ્યો. તેના આઘાતમાં ગિલગમેશ એક મહિના પર્યંત રાજમહેલની બહાર ન નીકળ્યા. લોકોએ પણ ગિલગમેશના આદેશથી 10 દિવસ સુધી એની કડુનો શોક પાર્યો. શોક પાડતા લોકો ઘરને ખૂણે કહેતા, બહુ ઉપાડો સારો નથી, એની કડુએ દેવતાઓનો વૃષભ માર્યો, તેનો બદલો લીધા વિના દેવાધિદેવ અન્નું કેમ રહે? આપણા રાજાને કોઈક માથાનું મળવાની જરૂર છે. મળશે મળશે, ગિલગમેશનું માથું ભાંગે તેવું પણ કોઈક જરૂર મળશે. સાચી વાત છે, વધારે પડતો ઉપાડો સારો નથી. ગિલગમેશે એની કડુના મરણ પછી સિંહને ઉછેરવા તરફ વિશેષ ધ્યાન આપવા માંડ્યું. સિંહ ઝડપભેર મોટો થતો હતો. 8 મહિનામાં તે વાછડા જેવો થઈ ગયો. 2 વર્ષે સિંહ પૂરેપૂરો વિકસી રહ્યો, પરંતુ એ બધો સમય ગિલગમેશ તો સિંહને બગલમાં લઈને બહાર નીકળતા. સિંહને પણ ગિલગમેશની બગલમાં બેસવાની ટેવ પડી ગઈ હતી. ગિલગમેશ વિકરાળ સિંહને બગલમાં લઈ નીકળતા ત્યારે લોકો તેમને દૂરથી જોઈ રહેતા. કોઈનું ઢોર રઝળતું જુએ તો ગિલગમેશ તેના પર સિંહ છોડતા. સિંહ એ ઢોરને પૂરું કરી તેનું ગરમ ગરમ લોહી ચૂસી પાછો ગિલગમેશની બગલમાં આવી જતો. સિંહ ગિલગમેશનો રાત દિવસનો સાથી હતો. બંનેને એકમેક વિના ન ચાલતું. મહારાજ ભરત, ઉરુકના રાજા ગિલગમેશ સામે લડવા જઈએ ત્યારે સૈનિકોનો રક્તપાત અટકાવવો હોય તો તે શક્ય છે? દુર્જયને મહારાજ ભરતની વિચારસરણીનો ખ્યાલ હતો. અનિવાર્ય ન હોય તેવું લોહીનું એક ટીપું પણ પાડવાનો તેમને કંટાળો આવતો. દુર્જય, આપણે તેમ કરવા તૈયાર છીએ, શું કરવાનું છે તે કહો ને. એ કામ કરવું તે વિચારી કાઢતા વાર નહીં લાગે. ભરતે કહ્યું, મહારાજ, ગિલગમેશ જેટલા બળવાન તેટલા જ અભિમાની છે. પોતાના સામર્થ્યમાં તેમને એટલી બધી શ્રદ્ધા છે કે તે એક તરફ આખું સૈન્ય અને બીજી તરફ પોતાની જાતને મૂકે છે. દુર્જયે ગિલગમેશના દમંડી માણસનો પરિચય આપ્યો. શક્તિ પામ્યા પછી વિનમ્ર રહેવાનું અત્યંત કઠિન છે, અભિમાન તરત જાગે છે. ભરતે સનાતન સત્ય ઉચ્ચાર્યું. આપણે ગિલગમેશને કુસ્તીનો પડકાર કરી તેમાં હરાવીએ તો તે આપણે શરણે આવશે. આજ સુધી કોઈ ગિલગમેશને પરાજિત કરી શક્યું નથી, પરંતુ આપના સૈન્યમાં ગિલગમેશને માત કરી શકે તેવી એક વ્યક્તિ મેં જોઈ છે. દુર્જય આડકતરી રીતે ભરતના સૈન્યને અંજલિ અર્પી રહ્યા. તમારી નજરમાં એવું કોણ છે દુર્જય? ભરતે કુતૂહલવર્ષ દુર્જયનો મનોવ્યાપાર સમજવા પૂછ્યું. સેનાધિપતિ ગાલ્વ, દુર્જયે અહોભાવપૂર્વક કહ્યું. દુર્જય, તમારી પસંદગી બરાબર છે. ગાલ્વના સામર્થ્યનો હું છેક બાલ્ય અવસ્થાથી સાક્ષી રહ્યો છું, પરંતુ સેનાધિપતિ ગાલ્વને રાજા ગિલગમેશ સામે કુસ્તી લડવા મોકલાય નહીં. ભરતે કહ્યું, મહારાજ, સેનાધિપતિને આવા જોખમના કામમાં નાખવાનું યોગ્ય નહીં એટલું હું સમજુ છું, પરંતુ તેમના સિવાય બીજું કોઈ ગિલગમેશને હંફાવી શકે એમ મને નથી લાગતું. દુર્જયે સ્પષ્ટ વાત કરી, હું પોતે રાજા ગિલગમેશ સાથે કુસ્તી લડું તો? ભરતે કોઈ સામાન્ય વાત કરતા હોય તેમ ધડાકો કર્યો. મહારાજ, આપ? દુર્જય ભરતની વાતથી ચોંકી ઉઠ્યા. કેમ, હું ગિલગમેશ સામે ન ટકી શકું? ભરતે ગમત કરતા હોય તેમ પૂછ્યું. મહારાજ, આપના સર્વ વિજયી સામર્થ્યમાં મને લવલેશ અશ્રદ્ધા નથી, પરંતુ આવડું મોટું જોખમ આપ પોતાની જાત પર લો તે મને યોગ્ય નથી લાગતું. દુર્જય એટલું ભૂલી ગયા કે ગિલગમેશ તો એવું જોખમ લેતા જ હતા. દુર્જય, જે જોખમ આપણે ન ઉઠાવી શકીએ તે અન્યને સોંપવામાં એક પ્રકારની કાયરતા છે. કાયરતા મને જરાય પસંદ નથી. ભરતે ખેલદીલીનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. મહારાજ, આપ પોતે અસુરરાજ ગિલગમેશ સાથે કુસ્તી લડો તે એમને વધારે પડતું માન આપ્યું કહેવાય. દુર્જય પોતાના વિચાર સમર્થનમાં બહાનું શોધવા મચ્યા. દુર્જય, ગિલગમેશ વિશે તમારી અને બીજાઓની પાસેથી જે સાંભળ્યું છે તે પરથી એ વ્યક્તિ માન આપવા જેવી લાગે છે. ભરતે ખુલ્લા દિલે ગિલગમેશના સામર્થ્યને અંજલિ અર્પી. ભરતે પોતે કુસ્તીમાં ઉતરવું કે નહીં તે બાબતે થોડી ચર્ચા ચાલી, પણ અંતે દુર્જય રાજા ગિલગમેશ પાસે જવું અને તે કુસ્તીનો પડકાર સ્વીકારે તો મહારાજ ભરતે તેની જોડે લડવું એમ નક્કી થયું. એક બીજો પણ નિર્ણય થયો. ગિલગમેશના પ્રદેશમાં કારમો દુષ્કાળ પ્રવર્તતો હોવાથી મહારાજ ભરતના સૈન્યે લડવાને બદલે લોકોને રાહત આપવાનું કામ શરૂ કરવું. રાજમાતા ભાગીરથી આક્રમક સૈન્યની સાથે આવવા માંગતા હતા, એટલે તેમને અને તેમની અંગત દાસી ઉમાને સાથે લેવા અને રાહત કાર્ય તેમની દોરવણી મુજબ કરવું એમ પણ ઠર્યું. મહારાજ ભરત કણવ આશ્રમમાં જવા માંગતા હતા. તેમની વાટ જોઈ બેસી રહેવાને બદલે સમગ્ર સૈન્યે કૂચ આરંભી દેવી તેમ વિચારવામાં આવ્યું. મહારાજ ભરત વહેલી તકે એ સૈન્યની સાથે થઈ જશે તેવી સૌની સમજણ હતી. ગિલગમેશનો સંપર્ક સાધવા દુર્જય સૌથી જુદા પડી આગળથી નીકળ્યા. ભરત દાદા કણવને મળવા આશ્રમમાં પહોંચ્યા ત્યારે શકુંતલા અને દુષ્યંત કુલપતિની કુટીરમાં હાજર હતા. મહારાજ ભરતે તેમની ટેવ મુજબ પોતાના આગમનના ખબર આગળથી કહેવડાવ્યા નહોતા, છતાં કણવે શકુંતલા અને દુષ્યંતને બોલાવી પોતાની કુટીરમાં હાજર રાખ્યા હતા. વર્ષો વીતવા સાથે દુષ્યંત પર અવસ્થાની અસર જણાવા લાગી હતી. દુષ્યંત થોડા નમી ગયેલા લાગતા, વાળ રૂપેરી રંગ ધારણ કરી ચૂક્યા હતા. લીસી તેજદાર ગૌર ચામડીનો ચરકાટ સહેજ ઝંખવાયો હતો. આંખ તથા કાન તરફના બંને ખૂણા પાસે વાર્ધક્યની ચાળી ખાતી હોય તેમ થોડી કરચલીઓ પડી હતી. આવા બધા વાર્ધક્યના ચિહ્નોની છત્ય દુષ્યંતના વદન પર આધ્યાત્મિક સાધકને સહજ એવી પ્રફુલ્લતા હતી. તેમના નેત્રોમાં સ્વપ્ન લહેરાતું હતું. તેમનું સમગ્ર વ્યક્તિત્વમાંથી જીવનમાં વાંછનીય એવું બધું પામ્યા હોવાની તૃપ્તિ નિતરતી લાગતી, અને શકુંતલા તેનામાં કોઈ ધરખમ ફેરફાર થયો હોય તેવું ન દેખાતું. એવી જ સુંદર, એવી જ તરલ, એવી જ પ્રેરક કાળા ભમર વાર, ચમકતી ગૌર ત્વચા, આંખો પાસે પણ તેને એક કરચલી પડી નહોતી. શકુંતલા જીવનમાં જેણે કદી મુશ્કેલી ભોગવી ન હોય તેવી સંતુષ્ટ ગૃહિણીના પ્રતીક સમી લાગતી હતી. ભરત એકાએક કેમ આવવું થયું કણવે અજ્ઞાનનો દેખાવ કરતા પૂછ્યું. તેમના સ્વરમાં સ્નેહ નિતરતો હતો. ગુરુદેવ, ઘેર આવવા માટે આગળથી જણાવવું પડે? જ્યાં વગર પૂછીએ ઘૂસી જવાય તે ઘર આશ્રમ મારો ખિલ્લો છે, એ સૂંઘવા હું તો ગમે ત્યારે આવી ચડું. ભરત વર્ષો વીતવા છતાં પોતે આશ્રમથી અર્ઘા થયા નથી એમ બતાવવા મથ્યા. ખિલ્લો સૂંઘવાની જરૂર ખાસ કરીને ભીષણ યુદ્ધે ચડ્યા હોઈએ ત્યારે પડે છે, એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો છે? દુષ્યંત વાનપ્રસ્થ આશ્રમ ધારણ કર્યા પછી પણ ભરતની પ્રવૃત્તિ પર દૂરથી ધ્યાન રાખતા, ભરતના સર્વદેશીય વિકાસથી તેઓ પરમ સંતોષ અનુભવતા. ભરત પોતાથી સવાયા થયા એનું દુષ્યંતને પિતા સહજ ગૌરવ હતું. મેં રાજ્યધુરા હાથમાં લીધી ત્યારથી નાના મોટા યુદ્ધના પ્રસંગો ઊભા થતા રહ્યા છે. ભરતે નમ્રતાપૂર્વક કહ્યું, ગુરુ અને માતા પિતાની સમક્ષ બડાશ મારવામાં તેમને સુરુચિ ભંગ લાગતો. તું યુદ્ધખોરીમાં ખરડાયો નથી ને? શકુંતલાએ માતાને સહજ એવો પ્રશ્ન કર્યો. ના માં, ભરતે ક્ષણનાય વિલંબ વિના કહ્યું, પ્રાપ્ત ધર્મ બજાવું છું. આટ આટલા યુદ્ધ ખેલવા છતાં પોતે તેમાં ખરડાયા નથી એમ ભરત માતાને શ્રદ્ધાપૂર્વક કહી શક્યા. હવે કઈ દિશામાં વિજય યાત્રા લઈ જવા ધાર્યું છે? દુષ્યંતે પૂછ્યું. પુત્રની વણધંભી વિજય કુચ્છથી તેઓ પ્રસન્ન હતા. પુત્રની વ્યૂહરચનાની વાતો સાંભળતા દુષ્યંત દંગ થઈ જતા. હવે અસુરોના પ્રદેશમાં અને તેથી થોડે આગળ જવાની ઈચ્છા છે. પિતાજી, આ વખતે હું ગુરુદેવ અને મુનિ ગુત્સપતને આપણી ભવ્ય સંસ્કૃતિના સંદેશવાહક તરીકે મારી સાથે લઈ જવા ધારું છું. ભરતે તીર્થયાત્રા પર જવાની વાત હોય તેમ કહ્યું. સંસ્કૃતિના સંદેશવાહકે સૈન્ય સાથે જવાનું? કણવે મારમાં પ્રશ્ન પૂછ્યો. ગુરુદેવ, આપ સૈન્ય સાથે આવશો તે લડવા નહીં પણ જગતને યુદ્ધની નિર્થકતા સમજાવવા. ભરતે યુદ્ધો ખેલવા છતાં શાંતિ સ્થાપનાની મહત્વાકાંક્ષા અંતરમાં અકબંધ જાળવી રાખી હતી. જે પોતે સતત યુદ્ધમાં સંડોવાયેલો રહેતો હોય તેની શાંતિની વાતનો પડઘો જગતના ચોકમાં કેવી રીતે પડે? કર્મ શિષ્યની કસોટી કરી રહ્યા ગુરુદેવ, અસુરોના એક જૂથ સામેનું યુદ્ધ રક્તપાત વિના પતી જશે. ભરતની આત્મશ્રદ્ધા બોલી ઉઠી. રાજા ગિલગમેશને કુસ્તીમાં પોતે હરાવશે જ તેની ભરતને ખાતરી હતી. અસુરો અને રક્તપાતની જલ્દી માનવામાં ન આવે તેવી વાત છે. જગતનું વેણ ઉલટું વહેવા લાગ્યું છે કે શું? કર્ણ ભરતની યોજનાની વાત તેને મોએ સાંભળવા માંગતા હતા. ગુરુદેવ, પ્રતિષ્ઠાનપુરથી રાજમાતા ભાગીરથી સૈન્યની સાથે આવવાના છે. અસુરો સામે શસ્ત્રોથી લડવું પડે તેમ હોય તો એવો કારમો હત્યાકાંડ જોવા હું તેમને સાથે ન લઈ જાઉં. અસુરોના પ્રદેશમાં થઈ મારે મિશ્ર દેશ પહોંચવું છે, ત્યાં આપની જરૂર પડશે. ભરતે ઉમંગભેર કહ્યું, કેમ, કોઈ યજ્ઞ કરવો છે? કર્ણવે મલક્યા, કહેવો હોય તો તેને યજ્ઞ કહેવાય, પણ લોકો સમજે છે એ અર્થમાં તે યજ્ઞ નહીં જ હોય. મારે જગતના જુદા જુદા રાષ્ટ્રોમાંથી તત્વચિંતકોને એકત્ર કરવા છે. તેમની ચર્ચા વિચારણામાંથી નવનીત નીકળશે તેવી મને આશા છે. ગુરુદેવ, શ્રેષ્ઠ ધર્મ પણ કાળના પ્રવાહ સાથે તાલ મિલાવી આવશ્યક પરિવર્તન કરી શકાય તેવી સ્થિતિ સ્થાપકતા રાખવાની જરૂર છે. જળતા અંધશ્રદ્ધાની જનેતા છે. માનવ જીવનમાં રોજબરોજ ઉઠતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરી શકવાની ક્ષમતા ધર્મમાં હોવી અનિવાર્ય છે. ધર્મનું આંતરિક તત્વ અણિશુદ્ધ રહે છતાં જે ધર્મ કાળને અનુરૂપ પરિવર્તન પેઢી દર પેઢી કરતો રહેશે તેમાં જ માનવને પ્રેરવાની ચેતના રહેશે. ભરત, ઋગ્યામ કર્મા પસા નવેન, આપણે નવી પદ્ધતિ અપનાવી વિધિમાં પરિવર્તન કરીએ, વેદની એ જ આજ્ઞા છે. કણવે કહ્યું, ગુરુદેવ, સાચી વાત સર્વત્ર સરખી હોય. ભરતે કહ્યું, ભરત, તું ઉપરા ઉપર વિજયો કરી પરાજિતો સાથે જે ઉદાર વ્યવહાર રાખે છે તે કોઈ નવો ધર્મ વ્યવહાર પ્રસ્થાપિત કરવા? દુષ્યંતે પૂછ્યું. ના પિતાજી, કોઈ નવો ધર્મ વ્યવહાર સ્થાપવાની મારી ઈચ્છા નથી. મને વેદ પ્રેરક લાગે છે, પરંતુ વેદોને મિથ્યા કર્મકાંડમાં પલટાઈ જતા રોકવા હોય તો મેં કહ્યો તે પરિવર્તનશીલતાનો ગુણ વિકસાવ્યા વિના છૂટકો નથી. મિશ્ર દેશ જગતની વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થાન છે. ત્યાં તત્વવિદોની પરિષદ મળે તેમાં ગુરુદેવ કણવ અને વૈજ્ઞાનિક મુનિ ગુત્સમતની હાજરી અનિવાર્ય છે. હું આવીશ, ભરત, કર્ણવે કહ્યું. જગતમાં ચોમેર સૈન્યો સાથે ઘૂમી વળી તું માનવ જાતને શું સંદેશો આપવા માંગે છે? ગુરુદેવ, મારે જગતને બતાવવું છે કે આ પૃથ્વી પશુ પક્ષી જળચરો ઉપરાંત માનવોને વસવા માટે પણ ઘણી વિશાળ છે. ભય અને અભિમાનનો પ્રેરાયો માનવ પાડોશીની ધરતી પડાવી લેવાના ઝઘડા ઊભા કરે છે. દેશ દેશના વડા સરકારની ભાવનાથી સર્વદેશીય વિકાસ સાધવાનો પ્રયાસ કરે તો જગત સ્વર્ગમાં પલટાઈ જાય. માનવીમાં પડેલી હીનવૃત્તિને છંછેડી અવારનવાર જે હત્યાકાંડ ચલાવવામાં આવે છે તેથી જગત કદી સુખી થવાનું નથી. માનવ પશુબળ પર મદાર બાંધતો રહી નબળાને દબાવવાની પ્રવૃત્તિ કર્યા કરશે તો તેના પ્રત્યાઘાત રૂપે હિંસાખોરી વધવાની છે. સબર રાષ્ટ્ર નિર્ભર બને અને નિર્ભર સબર બને એવો ક્રમ ચાલ્યા કરવાનો અને તેઓ આપસમાં લડ્યા કરવાના. આવા વિષચક્રમાં ફસાતા જગતને મારે બતાવવાનું છે કે એ 20 ચક્ર ભેદી શકાય તેમ છે. હું નિર્બળ હોત તો લડકણા રાષ્ટ્રો મારી વાત તે કાને ન ધરત, એટલે મેં સૈન્ય વિકસાવ્યું, વિજય યાત્રા આરંભી. હવે મારી શાંતિ ઘોષણાની સહેલાઈથી અવગણના થઈ શકે તેમ નથી. ભરતે પોતાનું અંતર ખુલ્લું કર્યું. ભરત, તે સમજી વિચારીને તારો જીવનક્રમ ગોઠવ્યો લાગે છે, શકુંતલાએ હેતપૂર્વક કહ્યું. માં, એ બધો ગુરુદેવની કૃપાનો પ્રતાપ છે. ગુરુદેવ વિશ્વને વ્યર્થ હત્યાખોરીના ઘાતક માર્ગ પરથી પાછું વારવું હશે તો તેને સાચા તત્વનું રહસ્ય સમજાવવું પડશે ને. આવો સંદેશ આપવાની પાત્રતા આપના જેટલી અન્ય કોનામાં છે? આપ તો આચાર્ય છો, ભાવિ પેઢીના ઘડવૈયા છો, માનવ મૂલ્યોના રખેવાળ છો, સંસ્કૃતિના મિલન સ્થાન સમા મિશ્રમાં આપ અન્ય વિચારકોને મળશો તો તેમની જેમ આપને પણ લાભ થશે. ભરત આજ નવાઈ લાગે તેટલા વાચાર બની ગયા હતા. માનવીય જીવનના અંત સુધી નવું નવું શીખવાનું હોય છે, કર્ણવે કહ્યું. ભરતની સ્વપ્ન સૃષ્ટિમાં ડોક્યું કરવાનું મળ્યું તેથી તેઓ પ્રસન્ન હતા. ગુરુદેવ, મારા પ્રયાસથી જગતભરમાંથી યુદ્ધનો અંત આવી જશે એવો ભ્રમ હું સેવતો નથી. એ તો જગન્નિયંતા ઈચ્છે તો જ શક્ય બને, પરંતુ આજે તો એવી પાશવી માન્યતા પ્રવર્તમાન છે કે કોઈપણ પ્રશ્નનો બે રાષ્ટ્ર વચ્ચે ઉકેલ કરવો હોય તો શસ્ત્રનું સરણું લીધા વિના થઈ શકે જ નહીં. મને આશા છે કે આપણા પ્રયાસથી એ માન્યતાને તો અવશ્ય મોટો આંચકો આપી શકાશે. તકરારના નિવારણ માટે કે ન્યાય પ્રાપ્તિ માટે યુદ્ધ કરવા સિવાયનો પણ અન્ય માર્ગ છે, એટલું જગતને બતાવી શકીએ તો તે કાંઈ નાની સુની સિદ્ધિ નહીં હોય. ભરતનો ઉત્સાહ અદમ્ય હતો. મહારાજ ભરત ગુસ્મતને મળવા ગયા ત્યારે એ વૈજ્ઞાનિક મુનિ જુદા જ રંગમાં હતા. પોતાની સાદી કુટીરમાં આમથી તેમ ટહેલતા ગુસ્મત કોઈ મંત્રોચ્ચાર કરતા હોય તેમ મધુર સ્વરે ગાઈ રહ્યા હતા. 1 6 6, 2 6 12, 3 6 18, 4 6 24, 5 6 30, 6 6 36, 7 6 42, 8 6 48, 9 6 54, 10 6 60, 1 દાણ 10, 2 દાણ 20, 3 દાણ 30, 4 દાણ 40, 5 દાણ 50, 6 દાણ 60, 7 દાણ 70, 8 દાણ 80, 9 દાણ 90, 10 દાણ 100. ઠીક ઠીક વાર સુધી ભરત અદબભેર ઊભા રહી ગાત્સમર્દમના મહાન સંશોધકને મૂંગા મૂંગા સાંભળી રહ્યા. ગૃત્સપદ શેનો પાઠ કરે છે તે ભરતને સમજાયું નહીં. મહારાજ ભરતે આ પ્રકારનો મંત્રપાઠ કદી સાંભળ્યો નહોતો. પાઠ કરતા ગૃત્સમર્દ શ્વાસ લેવા થોભ્યા એટલે ભરતે પોતે ક્યારના ઊભા છે તે દર્શાવતા હોય એમ ઉતાવળે પૂછ્યું, ગૃત્સમર્દ, આ શું કરો છો? આવો નવો પાઠ શા માટે કરો છો? કોણ? ભરત. ક્યારે આવ્યો? ગૃત્સમર્દે ઘણે વર્ષે મળતા મિત્ર ભરતને આવેગપૂર્વક ભેટી પડતા પૂછ્યું, ગૃત્સમર્દ, હમણાં તમારું કોઈ નવું સંશોધન ચાલે છે? ભરતનું આશ્ચર્ય હજી સમ્યું નહોતું. ઋનું સંશોધન ચાલતું ત્યારે પણ ભરતે ગૃત્સમર્દને આવા જ ઉત્તેજનાપૂર્ણ જોયા હતા. ભરત, હમણાં હું જે પાઠ બોલતો હતો એ તે સાંભળીને ગૃત્સમર્દ પોતાના વિચારમાં લીન હતા. હા, મેં સાંભળ્યું છે કે બધું પણ સમજ્યો નથી કાંઈ. મહારાજ ભરતે નિખાલસ એકરાર કર્યો. મુનિ ગૃત્સમર્દની મૌલિક વૈજ્ઞાનિક તરીકેની શક્તિમાં ભરતને સંપૂર્ણ શ્રદ્ધા હતી. ભરત, આ તો અજબ શોધ છે. ગૃત્સપદનો ઉત્સાહ ક્યાંય સમાતો નહોતો. નવી સિદ્ધિ હાંસલ કર્યાનો તેમને અનહદ આનંદ હતો. ગાર્સમદમની શોધ કરતાં પણ ચડે તેવી ભરત વૈજ્ઞાનિક સંશોધનના પ્રશંસક હતા, પણ જાતે વૈજ્ઞાનિક નહોતા એટલે બે શોધ વચ્ચેની સરખામણીનો પ્રશ્ન પૂછી બેઠા. ભરત, બંને સંશોધનના ક્ષેત્ર તદ્દન અલગ છે. ઋણી શોધ જીવનના વ્યવહારમાં ઉપયોગી છે, બીજી શોધ વિચારના ક્ષેત્રની ક્રાંતિ છે. કૃષ્મદે સ્પષ્ટતા કરી, એ શોધ શી છે તે તો કહો. ભરતે સ્મિત કર્યું. અત્યાર સુધી આપણે આંકડાઓના સરવાળા બાદબાકી જ જાણીએ છીએ. આ શોધથી આંકડાઓના ગુણાકાર કરી શકાશે. સરવાળાની લાંબી પ્રક્રિયાને બદલે વ્યવહારમાં ગુણાકારનો ઉપયોગ કરવાથી ગણિતનું કામ ઘણું ઝડપી બનશે. ગૃચ્છમદ પોતાની નજર સમક્ષ વૈચારિક ક્રાંતિને આકાર ધારણ કરતી જોતા હોય તેમ હોંશભેર બોલ્યા. ગુણાકારની શોધથી થનાર ફેરફારનો તેમને પૂરો ખ્યાલ હતો. ગૃચ્છમદ, ઋણની શોધથી માનવીનું જીવન પલટાઈ ગયું. શરીર ઢાંકવા સારું મુલાયમ વસ્ત્ર જોઈતું હોય તો કોસેટાની હિંસા કરવી જ પડે. આવી માન્યતાનો પાયો જ તમારી શોધે ઉડાવી દીધો. આ રીતે માનવ જીવનમાં ગણિતની શું ઉપયોગીતા. મહારાજ ભરતે તાત્કાલિક ઉપયોગનું ન હોય તે બધું ઓછા મહત્વનું એવો કોઈ ખ્યાલથી પૂછ્યું. ભરત, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં માત્ર તાત્કાલિક ઉપયોગીતાનો વિચાર ન કરાય. આજ નિરુપયોગી લાગતું હોય તે આવતીકાલે અત્યંત ઉપયોગી અગર અનિવાર્ય બની જાય છે તેવો પૂરતો સંભવ છે. જ્ઞાનનો વિસ્તાર જ્ઞાનને ખાતર થવા દેવો જોઈએ અને ગણિત નિરર્થક છે એવું માનીશ નહીં. કહે તો ખરો, જીવનના કયા ક્ષેત્રમાં ગણિત ઉપયોગી નથી? માણસ શ્વાસ ઉચ્છ્વાસ લે છે અને નાડીના ધબકારા થાય છે ત્યાંથી માંડી આકાશના ગ્રહ અને તારાના અભ્યાસ સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં ગણિત વિના ચાલતું નથી. નાડીના કેટલા ધબકારાએ માનવી સ્વસ્થ ગણાય અને કેટલાએ તે અસ્વસ્થ બની જાય તે નક્કી કરવા ગણિત સિવાય બીજું કયું સાધન છે? ભરતરાજને પૂછી જોજે કે આયુર્વેદમાં ગણિતનો ઉપયોગ છે કે નહીં. કૃષિ કાર્યમાં પણ ગણિત વિના ચાલવાનું નથી. ભોજન તૈયાર કરવામાં પણ આવશ્યક વસ્તુઓના માપનો હિસાબ જાણવો પડે છે. જીવનનું એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં ગણિતનો કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગ ન હોય. ગૃચ્છમદે ગણિતની વાત આવી ત્યાં વાચાર બની ગયા. ગૃચ્છમદ, તમે ગુણાકારની શોધ પાછળ કેટલા સમયથી કામે લાગ્યા હતા? ભરત, ગુણાકારની શોધ તો ઈશ્વરે અનાયસે સુજાડી. આપણા પ્રયત્ન કરતા ઈશ્વરની કૃપા અનેક ગણી ચડિયાતી છે. ગુણાકારની કલ્પના મારા મનમાં ઉઠી અને મેં તેનો ઇન્દ્રની પ્રાર્થનામાં ઉપયોગ પણ કર્યો. તને રસ હોય તો સંભળાવું. ગૃચ્છમદ, મને તમારી વાતોમાં ખૂબ રસ છે. ઇન્દ્રની પ્રાર્થના મને અવશ્ય સંભળાવો. પ્રાર્થના અને ગુણાકારનો મેળ સાંભળવા જેવો હશે. મહારાજ ભરતે ગૃચ્છમદને ભાવાંજલિ અર્પી ગૃચ્છમદે પ્રાર્થનાનો પ્રારંભ કર્યો.